તારીખ 9/8/1991 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રાંક 33 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 31.
પ્રશ્ન એ ઉઠાયો છે, બહાર જાય છે ત્યારે દેવગુરુ શાસ્ત્ર મુખ્યપણે એના ઉપયોગમાં ઘૂસે છે. તો એ વિતરાગી નિમિત્તો ના નિમિત્ત પણ એટલા માટે ત્યાં લાગુ પડે છે, અહીંયા પણ વિતરાગતા ફેરવે છે. જેમ કે દ્રષ્ટાંત લઈએ તો અમૃતચંદ્રાચાર્ય કે આ સમય સાર શાસ્ત્રની ટીકા કરતા મારી પરિણતિમાં શુદ્ધિ થાય. તો જે શાસ્ત્રની ટીકા કરશે તો વિકલ્પ થી કરશે, વિકલ્પ તો રાગાત્મક છે અને રાગ થી કઈ વિશુદ્ધિ થાય તો ત્યાં શું છે કે માત્ર એકલો રાગ નથી, ખરેખર તો એમની પરિણતિનો વિષય શુદ્ધાત્મા છે અને બહારના વિતરાગી નિમિત્તો ના બહાને પણ એ પોતાના ઇષ્ટ એવા સ્વરૂપને વિશેષ દ્રઢ કરે છે. આ પ્રશ્નનો આશય આપ્યો છે, જવાબ એમને બહુ સૂક્ષ્મતા કહે છે. આ સ્થૂળ ન્યાય છે. આ પ્રકારે સાધકજીને દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે પણ આત્મવિશુદ્ધિ વધતી જાય છે એમ જે કહેવાય છે તે સ્થૂળ ન્યાય. સૂક્ષ્મપણે વાત બીજી છે, એ કેટલી હદે સૂક્ષ્મતાથી સમજવી જોઈએ એ એમના ઉત્તરનો વિષય છે.
આપનો પ્રશ્ન વ્યવહારિક છે અને ઉત્તર આપ્યો તે ઉપાદાન.
ઉત્તર બહુ સૂક્ષ્મતા છે, સામાન્યપણે ચોથા પાંચમા અને છઠ્ઠા ગુણ સ્થાને અનિવાર્યપણે ઉપયોગ બહાર લાવે છે, એનું કોઈ નિવારણ નથી. એ ગુણ સ્થાન અનિવાર્ય પરિસ્થિતિ છે અને અનિવાર્ય પરિસ્થિતિમાં જ્યારે સાધક ઉભા છે એની ખ્યાલ છે તો એમનો વિવેક એ છે કે એ દેવગુરુ શાસ્ત્રમાં ઉપયોગને બુદ્ધિપૂર્વક પણ જોડે છે. બુદ્ધિપૂર્વક પાઠ બુદ્ધિ છે, ધર્મીજી બુદ્ધા બુદ્ધિપૂર્વક દેવાદી પ્રત્યે પરિણામને લગાવે છે. તો ત્યાં પણ એમનો આશય તો સ્વરૂપને દ્રઢ કરવાનો હોય છે. એ વિષય ઉપર સ્પષ્ટીકરણ આપો છો. આ પ્રશ્ન એમને બહુ સૂક્ષ્મતાથી ચાલો કે ઉપયોગ જેટલો બહાર ગયો અને દેવાદી પ્રત્યે જે ભક્તિ થઈ એમાં રાગ તો છે પણ જ્ઞાન પણ એને સન્મુખ થાય છે, ઉપયોગ પણ એને સન્મુખ થાય છે, દેવગુરુ શાસ્ત્રનો સન્મુખ ઉપયોગ થાય છે. તો એ પરિણામ અંશ જેટલો છે, રાગ પણ અધૂરો છે એટલે આંશિક છે અને ઉપયોગ જ્ઞાનનો પર્યાય પણ આંશિક છે, કેમ કે લબ્ધની પર્યાય તો આત્મા સાથે લાગેલી છે, એ જ પર્યાયનો એ પણ આત્મા સાથે છે. એટલો જે અંશ છે કે જેનો સંબંધ પરગ્રહ સાથે છે એનાથી તો સ્વરૂપને લાભ થાય કે સ્વરૂપની દ્રઢતા થાય એ વાત માન્ય કરવા જોઈએ, એનાથી લાભ નથી કે એ વાત ચોખ્ખી છે, બહુ તાત્વિક વાત છે. તત્વ દ્રષ્ટિએ તે આસો તત્વમાં જાય છે, સમર તત્વમાં નથી જતો. જો તત્વ દ્રષ્ટિએ વિચારો તો એ પાછળ કરતા તત્વોમાં જાય છે, એ બંધનું કારણ છે, એમાં જાય છે. પાછળ તો બંધનું કારણ છે, બંધ હેતુ છે. બુદ્ધિપૂર્વક ની વાત ચાલુ બીજાને એવી વાત છે. મન આશ્રિત કંસમાં વિચારપૂર્વક બુદ્ધિપૂર્વક માન્યતા છે, યથાર્થ અખંડ આશ્રિત સહજ શાંતિક વૃત્તિકા સદભાવ નહીં હોય શકતા. હવે આ ઉત્તર છે જ્ઞાની માટે કહે છે. આમાં કેટલાક ઉત્તર એમને જ્ઞાની માટે લીધા છે, કેટલીક વાત એમને અજ્ઞાની માટે સમજી છે, વિષયને સ્પષ્ટ કરવા માટે છે. કે મન આશ્રિત વિચારપૂર્વક માન્યતા એટલે જે આપણે નવતત્વને માનું છું, હું દેવગુરુ શાસ્ત્રને જૈન દેવગુરુ શાસ્ત્રને માનું છું, જેનો સદ્રવને હું માનું છું, હું આત્માને નાયક મારા સ્વરૂપને માનું છું, હું બે પદાર્થની ભિન્નતાને પણ માનું છું. આવું જે મન આશ્રિત વિચારપૂર્વકની જે માન્યતા છે, ખાલી એથી વિચારથી જે માન્યું છે, એ માન્યતાથી યથાર્થ અખંડ આશ્રિત સહજ આંશિક વૃત્તિતા સદભાવ નહીં હોઈ શકતા. સદભાવ એટલે ઉદ્ભવ થવો, ઉત્પન્ન થવો. આ માન્યતા તે અખંડ આશ્રિત સહજ આંશિક વૃત્તિનું ઉત્પન્ન થવાનું કારણ નથી. એવી માન્યતા તો ઘણા કરે છે, શાસ્ત્રમાં જેને અભવી જીવ પણ કરે છે, અગિયાર અંગ વાંચે છે અભવી જીવ, તો એને પણ કાંઈ પોતાના સ્વરૂપ આશ્રિત જે અખંડ આશ્રિત જે અખંડ સ્વરૂપને આશ્રય જે આંશિક શુદ્ધ વૃત્તિનો સદભાવ થવો જોઈએ, એવી વિચારની માન્યતા એમાં કાંઈ દમ નથી. આ એક વાત એવી છે કે મનુષ્યને ઘણી પ્રયોજન છે. ઘણા લોકો એવું માની લઈએ છે કે આપણે તો આ માન્યું, આપણે તો આ માનીએ છીએ, આપણે ક્યાં બીજું માનીએ છીએ. એ વિચારપૂર્વક જે મન આશ્રિત માન્યું છે એને માન્યતા ગણે છે, શ્રદ્ધા ગણે છે, અને એવી પુરુષાર્થ કરવો આપણો કાચો છે. પુરુષાર્થની આપણી નબળાઈ છે, એટલે પુરુષાર્થની આપણી માન્યતા સાચી છે પણ પુરુષાર્થની નબળાઈ છે, એટલે અનુભવ નથી થતો. એ માન્યતાથી ખરેખર જો શુદ્ધ વૃત્તિ ઉત્પન્ન થતી હોય તે અનુભવ થતો હોય, એ વાતને કારણકારી લાગુ પડતું નથી. જો લાગુ પડે તો અવભવને પણ થઈ જાય, કેમ કે અગિયાર અંગમાં પાછી કહી હોય, એ કારણકારી નથી. એવી માન્યતામાં કોઈ આવી જાય દેવગુરુ શાસ્ત્રમાં એના અનુભવી બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ છે, તો માન્યતાની અપેક્ષાએ આ એક વિચારણી થઈ જાય. સાચા દેવગુરુ શાસ્ત્ર ને ન માનતો હોય કે વિરોધ કરતો હોય એની તો ચર્ચા કરવાની જરૂર નથી, પણ માનતો હોય માટે એને જે અનુભવ થશે એ વાતમાં કઈ માલ વાત કોઈ બીજી છે. અનુભવ થવા માટેની વાત કોઈ બીજી છે, આઈસી દેવી નથી. માન્યતા સાચી માને છે, એ માન્યતા ખરેખર જે અંદરથી ખરીદવી જોઈએ, શ્રદ્ધા બદલવી જોઈએ, તો એની બદલી અથવા જેની યથાર્થ સમજણ છે એને બીજો ખ્યાલ હોય છે. આ જગ્યાએ આવી સ્થિતિમાં યથાર્થતાનો શું ખ્યાલ હોય કે અહીંયા હજી દર્શનનો મંદ થાય છે પણ હજી અભાવ નથી થતો. મંદ થવું એક વાત છે ને અભાવ થવું એ બીજી વાત છે. મંદતામાં સદભાવ છે, અસ્થિ નાસ્તિ જેટલો પૂર્વ પશ્ચિમ જેટલો અંધારું ને અજવાળા જેટલો છે, મંદ તો અનંત વાત છે. નાશ થાય તો જન્મ મરણનો છેડો તૂટી જાય, અનંતતાનો છેડો સદભાવ હોય તો હજી વિખ્યાતના ગર્ભમાં અનંતા જન્મ મરણ બેઠા છે, જીવે છે, એ બીજડું જીવે છે. બીજ બળ્યું નથી તો ગમે ત્યારે ઉગી નીકળે, એનો ભરોસો છે. ભાવસાહેબ દર્શન ગુણો ત્યારે તો બીજ બળી જાય છે. એ બીજી વાત છે. ત્રિકાળે અસ્તિત્વમય ઈશ્વર એ તો પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ, જેને ત્રિકાળ એમને શુદ્ધ અસ્તિત્વ રૂપે લે છે. ત્રિકાળે અસ્તિત્વમય ઈશ્વર ઈશ આશ્રિત પરિણમી હોય આંશિક શુદ્ધ વૃત્તિ જ્ઞાનીની વાત કરે છે. એ સ્વરૂપ આશ્રિત પરિણમેલો સિદ્ધિનો અંશ, સાધક દશાનો અંશ. ત્રીજું, અને એ જ સાધકને દેવાધિપત્ય આંશિક બાહ્ય કરતું, એ જ સાધકને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેમાં જે ઉપયોગને રાખ કરે છે, તે એક જીવમાં ત્રણ વાત લીધી છે. એક શુદ્ધ સ્વરૂપ, એક શુદ્ધ સ્વરૂપ આશ્રિત અંશે પરિણમન, એક શુદ્ધ સ્વરૂપ છે બીજી દિશામાં જાતું પણ પરિણામ, પરિણમનનો અંશ, બે અંશ પરિણામ થાય. તીનો અંશો કા ત્રણે એક પદાર્થ છે કે ત્રણ અંશ થઈ ગયા, એના પદાર્થ એક હોવાથી ત્રણ અંશ થઈ ગયા. તીનો અંશો કા એક સમય ધર્મી તો અનુભવ હતા, ધર્મી ને તો ત્રણેય જ્ઞાન છે, ત્રણેય અનુભવ છે. જીસુ મુખ્ય ગુણ કા પ્રશ્ન નહીં, આ પ્રમાણનો વિષય લીધો. પ્રમાણમાં મુખ્ય ગુણ ને છે, નહીંથી મુખ્ય ગુણ થાય છે. નિશ્ચય નહીં મુખ્ય થાય ત્યારે વ્યવહાર નહીં ગૌણ થાય, વ્યવહાર નહીં મુખ્ય થાય ત્યારે નિશ્ચય નહીં ગૌણ થાય, પણ પ્રમાણમાં કોઈ મુખ્ય ગૌણ નથી. આ વાત પ્રમાણ છે. બીજું એ સાથે ત્રણેયનું જ્ઞાન વર્તે છે, પોતાના શુદ્ધાત્માનું પણ જ્ઞાન વર્તે છે, પોતાની શુદ્ધ પરિણતિ કેટલી થઈ છે તેનું પણ જ્ઞાન વર્તે છે, પોતાની અશુદ્ધિ કેટલી રહી એનું પણ જ્ઞાન વર્તે છે. શુદ્ધિનું જ્ઞાન અવસ્થાની અશુદ્ધિનું જ્ઞાન સાધક દશા છે ને, એ શુદ્ધિ છે, અને શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, આ બધું એક સાથે જ્ઞાન છે. એમાં મુખ્ય ગુણનો સાધકને પ્રશ્ન નથી. પ્રમાણના દ્રષ્ટિકોણથી એના પરિણામને જોવામાં આવે તો સાંભળ્યું ગુરુજીએ બધું વાંચ્યું છે ને, ગુરુજી જેવું કેવું કાઢ્યું છે. એક વાત એક ઈસી ઊભો થયો તો કેટલા પ્રકારથી વિચારે છે એ વાત, એમાં મુખ્ય ગૌણનો પ્રશ્ન નથી. તો ચર્ચા નથી ચાલતી એવી, એમાં મુખ્ય ગૌણ ન હોય કે ન હોય એ પ્રમાણે એવી ચર્ચા એ નથી ચાલતી. પ્રમાણના પક્ષવાહમાં નથી, શું શું ત્યાં શું કહે છે. આ
હવે નયના દ્રષ્ટિકોણથી વિચારીએ, બીજો
પ્રશ્ન. હા, નયના દ્રષ્ટિકોણથી એ આવશે, હજી એ છેલ્લે આવશે, આવશે ખરો, એટલે અહીંયાથી વિચારીએ તો જરા ઠીક રહેશે.
હા, એમ
આવશે. બધા પડતા લીધા છે, પ્રમાણ નહીં લીધા છે ને નહીં નહીં લીધા છે, બે વાત લીધી છે, પોતે જ લીધી છે. બહુ ઊંડાણ અનુભવ છે અને પાછો જે અનુભવમાં તીવ્રતા હતી એ તો ઊંડાણે ઘણું આવે. એની ચર્ચાને ખોલવી પડી છે એનું કારણ એ છે, જે ચર્ચાને ખોલવી પડી છે એનું કારણ એ છે. ઇન્ડેક્સમાં કેટલીક ચર્ચા ચાલી પછી રમેશને તો બુદ્ધિવાળા છે, ઘણી વાર સ્વાધ્યાય કર્યો છે આ પુસ્તકમાં. મારી બુદ્ધિમાં નથી આવતું, આટલો પરિચય છે, તમારો પરિચય છે, શાસ્ત્રનો પરિચય છે, આટલી બધી ગંભીરતા છે. આ બધી વાત તો થયેલા વગર છે, સામાન્ય રીતે હું મુખ્ય નથી ખબર પડે બધા સામાન્ય સ્પષ્ટીકરણની દ્રષ્ટિએ જ્યાં સ્પષ્ટીકરણ આપવું પડે તો ભલે ઉપરમાં ફેરવવા પડે, પછી તો ક્રમથી નીચેના ક્રમમાં પડે, ઉપરનું બધું ફેરવવું પડે. તો પુરાણ જેવું છે, એ પુરાણ ફેરવો તો બધા દિવસ ફેરવે ભલે એટલે કાગળ બગડે ભલે એ થતા જાય. આપણે સ્પષ્ટ કરીએ પછી આ સભ્યતા જાણી.
બીજા ગુણ માં છે કે મનાથી માન્યતા છે, યથાર્થ અખંડ આર્થિકતા સદભાવ નહીં હોતો. કઈ રીતે થાય આ મનાથી માન્યતા નથી થતું તો કઈ રીતે થાય?
મનાથી જ થતી મન આશ્રિત માન્યતાથી પુરુષાર્થને સ્વસન્મુખ કરે ત્યારે આ વૃત્તિનો ઉદ્ભવ થાય. સ્વરૂપને સન્મુખતાનો પુરુષાર્થ કરતા કરતા અનુભવ થાય. ભલે શાસ્ત્ર જ્ઞાન કરે, ભલે ધારણા જ્ઞાન કરી લે, પણ પર્યાયને સ્વલક્ષમાં વાળવી એ પુરુષાર્થ અનંત છે. મહાન અને અપૂર્વ પુરુષાર્થ છે. પુરુષાર્થને સ્વલક્ષી કરે અને જે સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ શરૂ થાય, નિર્ણય થતા એ કરતા કરતા અનુભવ થાય. બીજી રીતે આદિ ભાષામાં જોઈએ તો અનુભવનો પુરુષાર્થ કરતા અનુભવ થાય, બીજા કોઈ રીતે અનુભવ ન થાય. અનુભવ કરવા માટે અનુભવનો પુરુષાર્થ જોઈએ, અનુભવ પ્રત્યે પુરુષાર્થ જોઈએ, અનુભવ પદ્ધતિનો પુરુષાર્થ જોઈએ, અને અનુભવ થાય તે પ્રકારનો પુરુષાર્થ જોઈએ તો અનુભવ. પર્યાયને સ્વલક્ષમાં વાળવી, પર્યાયને સ્વલક્ષી કરવી, એમાં મહાન પુરુષાર્થ. જ્ઞાન અને પુરુષાર્થ, લક્ષમાં જ્ઞાન કરવું એટલે તો કહ્યું કે લક્ષ્ય થવા અને તે નો બધા શાસ્ત્ર ભૂલે ગયા. લક્ષ થાય એના માટે, લક્ષ ન થાય તો સારું શાસ્ત્ર વાંચન બધું. એકસો 44 માં શું લીધું? પિતામાં અમૃત સંગ્રહ થાય કે પક્ષાંતિક્રાંત થવા માટે પ્રથમ તો પક્ષ કરવો. પક્ષ કરવો એટલે પ્રથમ તો કૃતજ્ઞાન વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. લક્ષ કરવો છે કે અસ્તિત્વ ગ્રહણ કરવું છે. મનાસિત પર્યાયની આ સ્પષ્ટ અનુભવાન છે. પ્રતિથી એટલું મન નથી, મન આશ્રિત છે છતાં પૂરેપૂરું સર્વથા એમ નથી. જ્ઞાન સામાન્યના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય છે. જ્ઞાન વેદનના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય છે. એમ કહો કે જ્ઞાન સ્વભાવના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય છે. વ્યક્ત સ્વભાવનો, વ્યક્ત અંશના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય છે. વ્યક્ત અંશનો આધાર સ્વભાવ અભાવ છે, તો સ્વભાવ છે. સ્વભાવ કે જે અનુભવી સ્વરૂપ છે, નથી પર્યાય સ્વરૂપ, નથી દ્રવ્ય સ્વરૂપ. જો કેવળ દ્રવ્ય સ્વરૂપ હોત તો પર્યાયમાં વ્યક્ત ન હોત. આજે મૂંઝવણ હતી અજીતભાઈ ને આ જગ્યાએ મૂંઝવણ હતી. નીચેના નીચે બે પડખા તો બરાબર સમજાય છે, બે થઈને પ્રમાણ છે એ બરાબર સમજાય છે, વળી આ અનુભવનું નવું તૂટ ક્યાં થાય? કે દ્રવ્યની ને પર્યાયની અને નીચેને નાખે છે વ્યવહારમાં. નીચે તો ખરેખર નિશ્ચયનો વિષય છે અને એને વ્યવહારમાં નાખે છે. એટલે બે ટકાને મૂન્યું વાત છે, નિશ્ચયને વ્યવહાર કીધો અને અનુભવની વાત જુદી લીધી, તો વાત જ કંઈ નવી છે આખી. પણ તો દ્રવગુણ પર્યાયને સમજીએ, સામાન્ય વિશેષને સમજીએ, બે થઈને પ્રમાણને સમજીએ, પણ બે માંથી એક કઈ નહીં એવું ત્રીજું છે એ શું હોય? તો જો કેવળ દ્રવ સ્વરૂપ કે નિત્ય સ્વરૂપ હોત તો પર્યાયમાં ન હોત, જો પર્યાયમાં છે તો એ અનિત્ય એને લઈ લે તો એ દ્રવ્યમાં ન હોત, નિત્યમાં ન હોત. માટે ન તો એને નિત્યતા લાગુ પડે છે, ન તો એને અનુભય સ્વરૂપ, ઉભય સ્વરૂપ ન લીધું, અનુભય સ્વરૂપ લીધું. માખો પાડવું છે એના આધારે નિર્ણય છે, રાગનો આધાર નથી, મનનો આધાર, ખબર રાગનો આધાર એમ ત્યારથી સન્મુખ થાય છે અને એ સન્મુખતામાં વૃદ્ધિગત થાય છે પુસ્તકથી, ત્યારે અનુભવ થાય છે. લક્ષ તો લક્ષ થઈ ગયું, ત્યારથી અનુભવ છે. પુરુષાર્થની અંદર જેટલું કારણ આપે એટલું કાર્ય થાય એમ. ત્રીજા બોલની અંદર લીધો પ્રમાણનો વિષય લીધો, એમાં મુખ્ય ગુણનો પ્રશ્ન નથી. એવી ક્લાસમાં બેઠા નથી કોઈ પ્રમાણનો વિષય ખોલે છે. એમ કે તો ભાઈ નિશ્ચયા ભાષી હતા, નિશ્ચયને ફક્કારે રાખતા હતા એમ નથી. આ પ્રમાણનો વિષય કેટલો ચોખ્ખો છે અને અહીંયા પૂછો ચાલ ન પડે છે. બીજી વાત છે, સ્પષ્ટ એમ વિવરણ કહી શકે છે, વ્યક્ત કરી શકે છે. ચોખ્ખો ધ્યાનમાં આવવો એક વાત, વ્યક્ત કરી શકે વ્યક્ત ન કરે ત્યાં સુધી બીજાને વિશ્વાસ ના આવે. પરિણમન તો એનું અંતર્મુખી અરૂપી પરિણમન છે, એમ બહાર ખબર પડે. બહારમાં બહાર આવે એવી કાંઈ વાત આવે ત્યારે જ ખબર પડે, ત્યાં સુધી ખબર. સ્વ કે માપ સે અન્ય કા માપ કિયા જાતા હૈ, આ એક જનરલ સિદ્ધાંત છે. દરેક માણસ પોતાના દ્રષ્ટિકોણથી બીજાને માપતો હોય છે. પોતાનો દ્રષ્ટિકોણ એ માપવાનું સાધન છે અને એનાથી બીજા મપાય છે. આ સર્વ સામાન્ય સિદ્ધાંત. મારી પાસે ફૂટપટ્ટી હોય તો ફૂટપટ્ટીથી માપું, જે ફૂટપટ્ટી હોય એનાથી માપું, માપ કરવાના સાધનથી માપું. દરેક જીવ પાસે શું સાધન છે? પોતાની દ્રષ્ટિ. જેવી દ્રષ્ટિ એવી દ્રષ્ટિ, એટલે પોતાના માપથી બીજાનું માપ થાય છે. આ ઈશ્વર કરતા ક્યાંથી છે? ઈશ્વર કરતા ક્યાંથી થઈ ગયો જગત? તો જગતની ભાઈ તો કરતા પણ કર્યું છે, ઈશ્વર કરતા નહીં કરે તો શું કરશે? પોતાના માપથી ઈશ્વરને માપ કર્યું, જ્ઞાનીને પણ પોતાના માપથી માપશે. જ્ઞાની થાય છે, હું ખાવું છું, એનું થાય છે, હું બોલું છું, નહીં બોલે છે, હું શું છું, નહીં શું છે, હું જાગું છું, નહીં જાગે છે, બેસું છે, બેસે છે. સાંખ્યમાં એ પ્રશ્ન છે, બીજાના સાંખ્ય યુગમાં એ પ્રશ્ન છે. અર્જુનને જિજ્ઞાસામાં પૂછ્યું, અર્જુનના પૂછે કે સ્થિતપ્રજ્ઞ છે કા ભાષા? ચિત્તપ્રજ્ઞ જેને બુદ્ધિ, પ્રજ્ઞા એટલે બુદ્ધિ, સ્થિર છે સ્વરૂપમાં, આત્મામાં, બ્રહ્મમાં, એ લોકો બ્રહ્મ. ચિત્તપ્રશ્ન પ્રજ્ઞશ્ય કા ભાષા? એને ભાષા કેવી હોય? સમાધિસ્થ છે તે સ્વભાવ, એ સમાધિમાં હોય છે. એ સમાધિમાં સ્થિર હોય એવા સ્થિત પ્રજ્ઞની શું ભાષા હોય? કેવી ભાષા હોય? એ તો કયો ચિત્તપ્રજ્ઞશ્ય કા ભાષા સમાધિસ્થ છે તે સ્વભાવ? અને ત્યાગ કરે તો કેવી રીતે ત્યાગ કરે? ભજે છે તો ભજવું એટલે ત્યાગ કરે, કેવી રીતે ભજે? એટલે એની બાહ્ય ચેષ્ટાઓ શું હોય છે આત્મનેવાત્મના તુષ્ટાઃ, આત્માથી આત્મામાં જે સંતુષ્ટ છે, સ્થિત પ્રજ્ઞસ્થ જો છે, અમે એને સ્થિત કરી છે, એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. આમાં શું વાંધો પડે? એવી બધી વાતો બુદ્ધિપૂર્વક પકડી છે.
એટલે ઘણા માને છે ને કે સમયસાને
વેદાંતના ગાળામાં જાય છે, એ તો બહુ સારો છે. પ્રજાતિ યદાકામાન સર્વાન પાર્થ મનોગતાન, હે પાર્થ, જેની મનની બધી કામનાઓ પ્રજહાતે ત્યાગ છોડી દીધી છે. મનની કામનાઓ જેને હવે કાંઈ રહે નથી, મારે આ જોઈએ નથી. આત્મને એવા આત્મના તુષ્ટા, જે આત્માથી આત્મામાં સંતુષ્ટ છે, મનની કામનાઓ છૂટીને આત્માથી સંતુષ્ટ આત્મામાં જેવો છે, એને અમે સ્થિત પ્રજ્ઞ કહીએ છીએ. બોલો, ચલો શ્લોક આવો છે, પંચાર શ્લોક લીધા છે, સ્થિત પ્રજ્ઞને દર્શાવવાનું છે. ઝણઝણા દેખી જાય એવી વાત કરી. સામાન્ય રીતે પોતાના માપથી બીજાનું માપ કરવામાં આવે છે. હવે ધર્મીની વાત કરે છે કે મેં ત્રિકાલી, હું ધર્મી પાસે શું દ્રષ્ટિકોણ છે? ધર્મીની દ્રષ્ટિ શું છે કે મેં ત્રિકાલી ઈશ અનુભવ મેં પરિણામ માત્ર ગૌણ હે. ઓલા પણ મુખ્ય ગૌણ કઈ નથી, તો કે અહીંયા પરિણામ માત્ર ગૌણ છે, ચાહે શુદ્ધ હોય ચાહે અશુદ્ધ હોય, પરિણામ માત્ર ગૌણ. ચાહે બુદ્ધિપૂર્વક હો ચાહે બુદ્ધિપૂર્વક હો, બધા પરિણામ ગૌણ. એસે ધર્મી કો કભી પરિણામ કી મુખ્યતા નહીં હોતી, ક્યારે એને પરિણામની મુખ્યતા તો છે. અન્ય ધર્મી જીવને બી એટલે બીજા ધર્મીનું માપ પણ એ રીતે કાઢે છે. આવો જે ધર્મી છે એ બીજા ધર્માત્માનું માપ પણ એવી રીતે કાઢે છે કે એવું છે. અન્ય ધર્મી જીવને બી પરિણામ કે મુખ્યતા નહીં દેખાઈ દેતી, કે મને પરિણામ મુખ્ય નથી, એ ધર્માત્મા છે એને પરિણામ મુખ્ય હોય. જૈસે કે માત્ર પરિણામ દેખને વાલે કો પ્રવૃત્તિની મુખ્યતા, વ્યક્તિને પરિણામ જોવાની મુખ્યતા જેને છે એ તો પ્રવૃત્તિની મુખ્યતા જોશે. એ શું કરે છે, એ કેવી રીતે બહારની એની ચેષ્ટા હોય છે, બધું એમ જોશે, કેમ કે એને પરિણામની મુખ્યતા છે. ધર્મીને પરિણામની મુખ્યતા નથી, એટલે બાહ્ય એની પણ પ્રવૃત્તિની મુખ્યતા જોતા. ધર્મી અધર્મી કે ભી ત્રિકાલી વો વર્તમાન દોનો કો એક સાથ દેખતા હૈ. ધર્મી ધર્મીને પણ અધર્મીને, હવે ધર્મી અધર્મીને, આ તો ધર્મી ધર્મીને જોવે છે એની વાત લીધી ચોથામાં, એ પાંચમામાં ધર્મી અધર્મીને કેવી રીતે જોવે છે કે ધર્મી અધર્મી કે ભી ત્રિકાળી જો વર્તમાન દોનો કો એક સાથ દેખતા હૈ, એને માત્ર પરિણામને નથી જોતા, એના ત્રિકાળીને પણ જોવે છે. ભગવાન આત્માને પણ જોવે છે અને એના વર્તમાન દોષને પણ જોવે છે. અને એમાં એમ જોવે છે, ધર્મી અધર્મીને એમાં એમ જોવે છે કે ત્રિકાળી કા આભાન હોય છે. આ જીવને પોતાના ત્રિકાળીની ખબર નથી, એનું ભાન નથી, પોતાને પોતે શું છે એનું એને ભાન નથી. એવા ત્રિકાળી કા આભાન હોય છે. અધર્મી પરિણામ માત્ર માં એકત્વ હોતા રહેતા હોય, માટે એ અધર્મીને તો પરિણામ માત્ર માં એકત્વ થાય છે. એનું કારણ શું કે જો પોતાના ત્રિકાળીનું ભાન ભૂલ્યો છે, ઈશ્વર ધર્મી તો જ્ઞાન રહેતા હોય તો ધર્મીને એને જ્ઞાન ભૂલી જાય છે, એના પ્રત્યે દ્વેષ નથી થતો. કેમ આને આમ છે એમ દ્વેષ નથી થતો. એ બિચારો જીવ પોતાના ત્રિકાળી સ્વરૂપને ભગવાન આત્માને ભૂલ્યો છે, માટે એને એક સમયના પરિણામમાં એકત્વ થાય છે, એનું ધર્મીને જ્ઞાન ભૂલી જાય છે. રાગે નથી થતો ને દ્વેષ નથી થતો, એને જ્ઞાન રહે છે. મને તો એનું ત્રિકાળીને વર્તમાન બે દેખાય છે, એમાં એમ દેખાય છે કે એના વર્તમાનમાં એ પોતાના ત્રિકાળીને ભૂલ્યો છે અને એક સમયના પરિણામમાં એને એકત્વ થઈ ગયો. આ એની પરિસ્થિતિ છે. એમાં એના એને એનો એનો રોષ શું કરવો, એનો તોષ શું કરવો. વૃત્તિ અપેક્ષા ત્રિકાળીથી મુખ્યતા વાલે ધર્મી કે સહવિષ મુખ્ય આશ્રિત વૃત્તિથી મુખ્યતા રહેતી હૈ વર્તતી હૈ ચાહે બાહ્યાંશ મેં બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ. આ તમારો ઉત્તર આવ્યો કે વૃત્તિ અપેક્ષા એ ત્રિકાળીની મુખ્યતા વાળા ધર્મીને પરિણામની અપેક્ષા એ જોઈએ તો વૃત્તિ એટલે પરિણામની મુખ્યતા એ જોઈએ તો જેને ત્રિકાળીની મુખ્યતા થઈ છે એવા ધર્મીને સહજ મુખ્ય આશ્રિત વૃત્તિથી મુખ્યતા રહેતી હોય. આપણે ચાર ચોથામાં એમ કીધું કે એકે પરિણામની મુખ્યતા ન હોય, ધર્મીને શુદ્ધ કે અશુદ્ધ એકે પરિણામની મુખ્યતા ન હોય. તો પણ એને પરિણામ તો બે જાતના છે. એક એને રાગની પણ પ્રવૃત્તિ છે બુદ્ધિમાં દેવગુરુ શાસ્ત્રની, અને એક એને વિતરાગી પરિણતિ પણ છે. તો આ બે હરખી છે? ના, બે હરખી નથી. જે મુખ્ય આશ્રિત જે ત્રિકાળી આશ્રિત જે મુખ્ય ત્રિકાળીને મુખ્ય કર્યો છે એના આશ્રય કરવાવાળી જે શુદ્ધ વૃત્તિ છે એની મુખ્યતા છે. બેની સરખામણી કરવામાં આવે તો હા એને નિશ્ચય મુખ્ય છે અને વ્યવહાર ગૌણ છે એમ કહેવાય છે. આપ ચાલે છે મુખ્ય આશ્રિત વૃત્તિથી મુખ્યતા રહેતી હૈ વર્તતી હૈ ચાહે બાયાશ મેં બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ હો. ભગવાનની ભક્તિ કરે, ભગવાનની આરતી કરે, પૂજા કરે, અરે ભગવાનની સામે ઇન્દ્ર નાચે, ઘૂઘરા બાંધીને નાચે. કીધું છે ને ચર્ચામાં, ઇન્દ્ર પણ બાળ તીર્થંકરની સામે ઘૂઘરા બાંધીને નાચે છે. એ તો ચોથા ગુણસ્થાન વાળા છે, હજી એનો ઉપદેશ પણ સાંભળ્યો નથી. અભિપ્રાય પ્રવર્તે છે કે જેનો ઉપકાર થાય એની ભક્તિ કરીએ, અમને જેનો ઉપકાર ન થયો એની ભક્તિ અમે કેમ કરીએ. તો જે તીર્થંકર જન્મા એનો ઉપદેશ તો જે તીર્થંકર થશે એ પેલા ઉપદેશ દેવાના નથી, તેરમા ગુણસ્થાન પહેલા ઉપદેશ નહીં દે. તો અહીંયા ચોથા ગુણસ્થાને બાળ તીર્થંકર જન્મા એની ભક્તિ શું કરવા ઇન્દ્ર કરે છે? સમય દ્રષ્ટિ થઈને એનામાં જ્ઞાન નથી, સમય દ્રષ્ટિ અજ્ઞાન છે. ઘૂઘરા બાંધી ભક્તિ કરે છે. ઘૂઘરા બાંધવાનો અર્થ શું ખબર છે? કે પોતાને કેટલી નમ્રતા આવે છે. એક જ્ઞાની ને બીજા જ્ઞાની જીવ પ્રત્યે કેટલી નમ્રતા આવે એને ખબર નથી. એનું ગુણસ્થાન શું છે? તીર્થંકર જૈનમાં એનું શું ગુણસ્થાન છે ખબર નથી. તો શું અવિરત ગુણસ્થાન છે? છતાં ઘૂઘરા બાંધીને કેમ નાચે? એટલી નમ્રતા આવે છે. એવું કઈ જરૂરી નથી, એવું જરૂરી નથી. તો ઉપકાર એવી સ્થિતિ હોય તો એની ભક્તિ થાય એવું જરૂરી નથી. તો શાંત દશા તુમતી થઈ ચાણી કરે કરે જરૂરી શાંત દશા જોઈએ. બાલ તીર્થંકરની પણ શાંત દશા જોઈએ. ભલે ઘોડિયામાં હું કાવું હાથ પગ હલાવતા હોય નાના બાળકની જેમ, પણ એની શાંતિ દેખાતી હોય છે, હાથ પગ જોતા વંદન કરે છે, પૂજા કરે છે, હસ્તગ્રહથી એની પૂજા કરે છે. ધર્મ કલ્યાણ પૂજી અત્યારે પૂજા કરે, પછી અભિષેક કરે એ પણ પૂજા નિધાન છે. ગુરુ પર્વત ઉપર લઈ જઈને અભિષેક કરે છે એ પૂજા છે, એક જાતનું અભિષેક એ પૂજા. વંદન કરે છે એ પૂજાનો અંગ છે, એની સ્તુતિ કરે છે એ પૂજાનો અંગ છે, બધા પૂજાના આવે છે. અભિષેક થઈ ગયા પછી પછી આ ગ્રંથિ ઇન્દ્ર બધા પૂજા કરે છે, એમ કરે છે લેશન સંયમ પર સુરનાથ ગજે હે, ક્યાંથી આવી માર્ગદર્શન કરીને વાત છે. લેશ સંયમ હજી પ્રગટ નથી કર્યો ભગવાન ઇન્દ્ર, સુરનાથ એટલે ઇન્દ્ર એને કથાનો યોગની વાત તો સમજાવી જોઈએ ને, દ્રવ્યાનો યોગનું ન સમજાય તો કાંઈ નહીં. હવે આ તો કથાનો યોગની વાત છે. ચોવીસે તીર્થંકરની એક એક જ પ્રકારની પરિસ્થિતિ થાય પાંચે કલ્યાણ, એ કથાનું યોગનો વિશેષતા છે. જૈન દર્શનના તારણ યોગમાં કથાનું યોગની આ વિશેષતા છે કે તીર્થંકર ચોવીસ તીર્થંકરના પુરાણ લખાય એમાં ભાગ્યે જ કોઈ તીર્થંકરના સદમસ્ત દશાની વિશેષતાની કથા આવે, કેમ કે આ પાસના પૂર્વનો આવી છે. મહાપુરાણ તમે ચોવીસ કૃષ્ણ ધર્મ મહાપુરાણ છે, વાંચો અશુદ્ધ પરિણમન છે એ ગૌણ છે. ભલે અશુદ્ધ પરિણમનમાં બુદ્ધિપૂર્વક દેવ ગુરુ શાસ્ત્ર ની ભક્તિ પૂજા નું પરિણામ હોય એ ગૌણ. બહુ ભક્તિ કરે ત્યારે કોઈને એમ લાગે કે અત્યારે પરિણામ ની મુખ્યતા થઈ ગઈ છે ને, નાની તો નાચવા મળ્યા પણ ખરા, એને અત્યારે મુખ્યતા થઈ ગઈ છે કે નહીં એ પરિણામની મુખ્યતા નથી થઈ. જે અંદર શુદ્ધ પરિણતિ છે એની મુખ્યતા છે, અને એનો વિષય જે ત્રિકાળી છે એની મુખ્યતા છે. ધર્મી કેવા ત્રિકાળી થી મુખ્યતા વાળા ધર્મી ત્રિકાળી તો પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ પરિણામ કાઢી કરતા એક સમયના પરિણામ ના કરતા નથી, અપરિણામ ત્રિકાળી છે એ તો અપરિણામી છે. એ તો પ્રવૃત્તિ ના કરતા નથી ને નિવૃત્તિ ના કરતા નથી, પ્રવૃત્તિ નિવૃત્તિથી અપેક્ષાથી પર છે નિકાળી સ્વરૂપ પર. પરિણામ કા કરતા પરિણામ હે, એ અપેક્ષા આપણી ચર્ચા મેં થાય છે કે આપણી ચર્ચામાં તો આ વાત થઈ ગઈ છે, પરિણામ ન કરતા પરિણામ દોરાવે સત્તાક્રમ ચરમ સીમાનો પત્ર આવે પરિણામ પરિણામના કરતો છે સત્તાક્રમ ચરમ ચરમ સીમા છે એ વાત આવી છે. અહીંયા પણ એ વાત આવી ચર્ચામાં એ વાત ચાલી છે. પ્રશ્ન એ વખતે કોઈ ચર્ચાસ્પદ નહોતો પણ સહેજે એ વાત ચાલતી હતી કે પરિણામ એક સમયનું પરિણામ તે જ પરિણામનું કરતા છે એ વાત રાજવાર્તિક માટે મળી. પર્યાય જ પર્યાયનું કરતા પર્યાયનું કારણ કાર્ય પર્યાયમાં જ છે એડી નીચે એમને લીધું છે અને એક જ આધારને વાત છે રાજવાર્તિક. ભગવાન પૂર્ણાનંદ કા નાથ ચૈતન્ય કી જગમગ જ્યોતિ હૈ. અંદરમાં ભગવાન પૂર્ણાનંદ નો નાથ છે એ ચૈતન્ય નો પુંજ હોવાથી ચૈતન્ય જ્યોતિ છે, જગમગાતી એવી ચૈતન્ય જ્યોતિ છે. ઓલી ચૈતન્ય જ્યોતિ નથી, જગમગ થતી ચૈતન્ય જ્યોતિ છે. જગમગ થાય તો તને દેખાવું જોઈએ ને, સ્થિર પ્રકાશ હોય તો તને ન દેખાય, જગમગ થતો તો તને દેખાવું જોઈએ ને. એવી રીતે માથને ઉત્સાહે છે જોવા માટે. દડતો હીરો કહી કે જગમગ જ્યોતિ કહીએ, દેખાડવો છે ને આંખમાં દેખાડવો છે, જો પણ આ દેખાય એવો છે, ન દેખાય એવો નથી. ચૈતન્ય જ્યોતિ જગમગ થતી જ્યોતિ છે, તને કેમ દેખાતી નથી એમ કે પર્યાયનો વિશ્વાસ એ છે ને એટલે જગમગ જગમગ થાય છે એમ કે. પર્યાયકા લક્ષ્ય દ્રવ કે તરમે લીલા, વિચારો પર્યાયમાં લક્ષ્ય થાય છે એને દ્રવના તળિયા સુધી તો લઈ જા. તળિયો હા તળિયો છે, થોડો છે તો પછી એથી આગળ નીચે ન જવાય એને તળિયું કે. વસ્તુમાં સ્વભાવ છે એનું તળિયું છે, તળ તળ બેસીને ભાષામાં તળ શબ્દ વાય છે. દ્રવના લક્ષ્મણ પર્યાયના લક્ષ્મણને દ્રવના તળમાં લઈ જા. સ્વભાવ છે એને એ ન્યાય તળ્યું છે ને, સ્વભાવને તળ્યું નથી કર્યું. સ્વભાવને જે અનંતતા છે, સામર્થ્યની જે અનંતતા છે એ સામર્થ્યને તળ્યું નથી. આ તો આખો જે પદાર્થ છે દ્રવ પર્યાય એનું તળ્યું છે, પર્યાય ઉપર ઉપર છે ને તળ્યું છે એનો દ્રવ છે સ્વભાવ છે એમ બી. એ તો બધા વિશેષણ લાગુ પડે છે. હવળા ને હવળા અપેક્ષા જુદી જુદી છે, જેની માણસ બાપે કહેવાય એને દીકરો કહેવાય, જુદી જુદી અપેક્ષા. જેનો દીકરો છે ત્યાં એનો બાપ નથી કાંઈ, અને જેનો બાપ છે એનો દીકરો નથી. અપેક્ષા જુદી જુદી છે પણ કહેવાય ગઈ બાપે કહેવાય ને દીકરો કહેવાય. આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ હે, આત્મા છે એ સ્વસંવેદન થી પ્રત્યક્ષ જ છે. પ્રત્યક્ષ કરવો ક્યાં છે, સ્વસંવેદન છે કે નહીં, જ્ઞાનમાં જ્ઞાન વેદન થી આત્મા સ્વસંવેદન થી પ્રત્યક્ષ જ છે. આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ છે, બસ તારી નજર એની ઉપર નથી, બીજી નજર છે કે તને દેખાતો નથી, બાકી સ્વસંવેદન પ્રત્યક્ષ જ આત્મા છે. ખબર ન પડે બહુ ભૂખ લાગી હોય ખાઈ વધારે, મને તો ભૂખ લાગી છે ખાઈ લીધું, એના ધ્યાન આપે તો ખ્યાલ આવે, લક્ષ લઈ જાય તો લક્ષ લઈ જવાની વાત છે. લક્ષ ફેરવવા માટે જ બધા શાસ્ત્રો કર્યા છે, એક વાર લક્ષ તો ફેરવો. તારું લક્ષ જે ઉદયમાં છે એના બદલે તારું લક્ષ અનુદય સ્વભાવી છે ત્યાં લઈ જાય, આટલી જ વાત લક્ષ થવાનું જોડે આટલું વાત છે. શરીરે શરીરને આના માટે વાત છે. સમાજ ઉપર લક્ષ્મ લઈ જાય તો સ્વભાવ એવો જ છે, તરત જ સ્વભાવ ઓળખાઈ જશે. સ્વભાવ છે એ એવો જ સ્વભાવ છે, માટે એને સ્વભાવ કરવામાં આવે છે. એટલે કે ત્યાં સ્વભાવ ઉપર છે, વ્યક્ત સ્વભાવ ઉપર. જ્યાં જ્ઞાન સામાન્યમાં સામાન્યપણું જ્યાં જણાય છે, તો સામાન્યપણામાં વિશેષપણું નહીં હોવાથી પર્યાય એટલું જણાતું નથી. છે પર્યાયમાં, છતાં પર્યાય એટલો જણાતું નથી. કેમ કે પર્યાય એટલો વિશેષપણામાં જાય છે, ને સામાન્યપણું છે એમાં વિશેષપણું નથી. માટે સ્વભાવ નથી, સ્વભાવ તો સામાન્ય. માટે એને ભગવાન આત્મા કીધો કે આ બાળ ગોપાલને ભગવાન આત્મા અનુભૂતિ સ્વરૂપ છે, અનુભવમાં. એટલા માટે દુઃખચંદી બહુ સરસ, તું પરમાત્માને તારા પરમાત્માને તું દૂર ન જો, ઊંડો છે ખબર ન પડે એ દૂર તું ન જો. પ્રત્યક્ષ જ છે, પ્રગટ જ છે, હાજરા હજુર છે. એટલે અન્યમતીને તો સ્મરણ કરે ત્યારે એને હાજરા હજુર થાય. હા, એ તો સ્મરણ કર્યા વગર ત્રણેય કાળે હાજરા હજુર જ છે. પ્રત્યક્ષ હાજર કરવો પડે એવો. આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ. તું સ્વયં પૂર્ણાનંદતા નાથ, અનંત ગુણો છે ભરાવવા મહાપ્રભુ. સદા એસા કા એસા હી રહેતા હૈ ઇસે યાદ કરને, એને સ્મરણમાં લેને, એની સંભાળ કરને. પૂર્ણાનંદ નો નાથ તું છો, અનંત ગુણોથી ભરેલો છો. મહા ચૈતન્ય પ્રભુ આપો થઈને ક્યાં ફરે છે, પામર થઈને ક્યાં ફરે છે. થોડા જળ પરમાણુ શક્તિ શક્તિ લોકમાં જે રોટલી બને તો કે આ જીવિકા માટે અમારે અમારે આ જીવિકા માટે બહુ બહુ મહેનત પડે છે, બહુ ટેન્શન આવે છે, ત્રણ થાય છે. હવે આ પરમાણુ તો શક્તિ લોકના છે. મહાપ્રભુ છો પામર થામા એમ કે બીડી માગે તો બીડીમાં વેચાઈ ગયો. અરે દિવાળી માગે તો દિવાળીમાં વેચાઈ ગયો. બીજી ઓછી કિંમત નહીં, બીડી હોય દિવાળી માગે એ પૈસા દિવાળી આપજો ને દયા કરે. વિદ્યાની બીડીના પૈસામાં વેચાઈ હા 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 એવું થાય. હા હા પૈસાને નો ઓછો કરાવે. મહાપ્રભુ એવો ને એવો અનંતગુણથી ભરેલો દરિયો છો, એને સ્મરણમાં લે, એને ભાવમાં લે, એને સંભાળમાં લે. પછી તમે કોઈની તમારે છે કોઈના આધારે છે, કોઈની લાચારી તમે રહેવાની. જ્યાં જાય ત્યાં સુખી, કોઈ દ્રવ્ય પ્રકાર ભાવની અપેક્ષા વગર નિરાલંબ સુખ નો ધણી છે.
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ નો જય હો જય.